એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ શ્રી મણીલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા લિખિત તત્વમસી. ઓડિયો પઠન પાર્થ મારું. છાંદોગ્યોપનિષદમાં આવો ઇતિહાસ છે. આરુણે શ્વેતકેતુ પિતાની આજ્ઞાથી 12 વર્ષ બ્રહ્મચર્ય વસી મહાવિદ્વાન થઈ પોતાને પંડિત માનતો થયો. અભિમાનપૂર્ણ અને ઉદ્ધત થઈ સમાવર્તન પામ્યો. તેને વિદ્યાથી વિનીતને સ્થાને ઉદ્ધત થયેલો જોઈ પિતાએ પ્રશ્ન કર્યો, તે આદેશ તારા જાણવામાં છે? જેથી અશ્રુતનું શ્રવણ થાય, અદ્રષ્ટનું દર્શન થાય, અમતનું મનન થાય. શ્વેતકેતુ તો દ્રષ્ટના દર્શનની, શ્રુતના શ્રવણની વિદ્યા જ ભણ્યો હતો. ઇન્દ્રિયોથી જેનો સંસર્ગ ન થાય, મનથી જેનું ગ્રહણ ન થાય તેવા કોઈ પ્રદેશને સમજતો ન હતો. વિજ્ઞાન અને તર્કથી કોઈ પણ વાત અગમ્ય છે, અથવા વિજ્ઞાન અને તર્ક જેટલું સિદ્ધ કરી શક્યા છે તે કરતાં અન્ય જ્ઞાનનો અવકાશ છે એમ તે માનતો ન હતો. છતાં વર્તમાન સમયના પદાર્થ વિજ્ઞાનથી પ્રમત અને તર્ક માત્રની જાલમાં સંતુષ્ટ શ્રોતાના જેવો અશ્રદ્ધાવાન ન હતો. પિતા કહે ત્યાં અશ્રદ્ધા સંભવે જ નહીં. પિતાના વચનનું અદ્રષ્ટ તે કેમ દેખાય એવું અભિમાન અને ઉપહાસ ગર્ભિત ઉત્તર ન નીકળતા એ જ ઉત્તર નીકળ્યું, ભગવાન એ આદેશ કેવો છે? પિતાએ તો એનું નામ જ આદેશ કહેલું છે. એક આજ્ઞા માત્ર, વચન માત્ર, શબ્દ માત્ર કહેવાનો છે એમ જણાવી દીધેલું છે. પુત્રને વિદ્યાથી સ્તબ્ધ જોતા તેનામાં વિદ્યાની પારનું જ્ઞાન આવ્યું છે કે નહીં? આવ્યું હશે તો તુરત આદેશ એ શબ્દનું રહસ્ય સમજી સામો તેવો જ અનુભવ સૂચક શબ્દ ઉચ્ચારશે એવા આશયથી પિતાનો પ્રશ્ન છે. બ્રહ્મજ્ઞાન કોઈ વસ્તુ, પદાર્થ કે ચિહ્ન નથી. વચન માત્રથી જ, શબ્દ માત્રથી જ સૂચન કરાય તેવું છે. એટલે પ્રતિવચન કેવું આવે છે તે જોવા જ પિતાનો પ્રશ્ન છે. આમ હોવાથી પુત્રને અતિશય સ્તબ્ધ છતાં પણ ભગવાન એ આદેશ કેવો છે એવા અતિ વિનીત નમ્રભાવથી અજ્ઞાનનો સ્વીકાર કરી જ્ઞાનને પ્રાર્થતો જોઈ પિતા થોડાક દ્રષ્ટાંતથી જ પુત્રને બોધ કરે છે. જે મૃત્તિકાનો સાક્ષાત્કાર થયો કે મૃત્તિકાના જે નામરૂપ છે તેનો પણ થયો જ એમ એક જ્ઞાનથી જ સર્વજ્ઞાનનો એ આદેશ છે. એવા જ સુવર્ણ, લોહ આદિ દ્રષ્ટાંતથી પણ ચેતાવે છે. એટલાથી શિષ્યને બોધ થતો નથી. બહુ બહુ ભેદમયી નાનત્વરૂપ ઝાલરૂપે વિસ્તારેલા શાસ્ત્રોનો તેનો પરિચય અને વિશ્વાસ છે. તેથી તેવા જ નાનત્વરૂપ વાઘ વિસ્તારે કરી સૃષ્ટિનો ક્રમ કહે છે અને તત્વોનું એક એકમાં વિલય થવું સમજાવતે સમજાવતે નાનત્વનો એકત્વમાં વિલોપ કરવાનું, નાનત્વને અધ્યારોપ કરી એકત્વે તેનો અપવાદ કરવાનું શીખવે છે. પૃથ્વીથી અપ, અપથી તેજ, તેજથી સત એ મૂળ શોધતે શોધતે સન્માત્રમાં સર્વ નાનત્વને એકત્ર કરી આપે છે અને નાનત્વ માત્રથી વિમુક્ત છતાં સર્વ નાનત્વનું નિર્વાહ જે સત તેનું ભાન કરાવે છે. મન, વાણી, ઇન્દ્રિય તેના જે નિયમો છે, તેના જે શાસ્ત્ર છે, તેના જે સત્ય છે તેમાંનું એ સત કાંઈએ નથી. એ બધામાં જે સ્થૂળતા આરોપીને વસ્તુ વિચારાદી દર્શાવાય છે તે સ્થૂળતાનો અપવાદ કરતા જે અવશેષ રહે છે તે રૂપે એ સત, મન, વાણી, ઇન્દ્રિય અને તેના કાર્ય એ સર્વે છે. આવો અભેદ જણાવવા સમષ્ટિગત અભેદ દર્શાવી વ્યષ્ટિગત અભેદ દર્શાવે છે. તે પુરુષ જે વ્યષ્ટિ ચૈતન્ય તેની વાણીનો મનમાં, મનનો પ્રાણમાં, પ્રાણનો તેજમાં, તેજનો પરદેવતામાં વિલય દર્શાવે છે અને છેવટ વ્યષ્ટિ સમષ્ટિનો અભેદ અનુભવવા આ વ્યષ્ટિરૂપ સત છે એમ કહેતા શ્વેતકેતુને પ્રત્યક્ષ કરાવી દે છે કે એ જે મનોવાક્તિત સત તે જ તું છે, તત્વમસી, જેને ઇન્દ્રિયો સ્પર્શી શકતી નથી, મન ગ્રહી શકતું નથી, જે કોઈ પદાર્થ કે કલ્પના નથી, જેને ગણાવી, હિસાબ કરાવી, તાળો મેળવી, વ્યવહારના પ્રત્યક્ષને નિયમે પ્રત્યક્ષ કરાવી શકાતું નથી, એવું જે સર્વ છતાં કાંઈ નથી, વિરોધવાળું ભાસતે સતે અભેદમય છે, તેને મહાત્માઓ શિષ્યને કયા પ્રકારથી સમજાવે? કોઈ ક્રિયા કે કલ્પના પણ આ સ્થાને ઉપયોગની નથી. શિષ્યનું હૃદય એટલા વિકાસને પામ્યું હોય, સર્વ નાનત્વના પ્રકારોમાં તેનો સ્થૂલાંશ ત્યજતા જે અવશેષ રહે છે, તે એકરસ એકાકાર સમતાના સૂત્રને તે સમજતો હોય, તો તેવી દશાને મહાત્માઓ તત્ સર્વ અનુભવીઓના અનુભવમાં સુપ્રસિદ્ધ તે પેલું એમ કહીને સૂચવે છે. અને એ એકાકાર એકરસ તત્ના પ્રત્યક્ષ પ્રમાણની પ્રતીતિમાં ત્વમ જે શ્રવણ કરનાર વ્યક્તિ તેમાં રહેલા એ સૂત્રનું દર્શન નિર્દેશે છે. આ પ્રકારે કોઈ બીજા પ્રમાણથી નહીં પણ શબ્દ માત્રથી જ ચેતવાને તત્પર થયેલી શિષ્યની ભાવનાને ચેતી રહેલી ગુરુની ભાવના તુરત જ ચેતાવી દે છે અને શ્રોતા વક્તા પર્યંત સર્વ નાનત્વનો અભેદ અનુભવાવી પરમ સમતાનો આનંદમય નીતિમાર્ગ ઉપદેશે છે. આમ હોવાથી જ વેદાંત શાસ્ત્ર શબ્દ પ્રદાન શાસ્ત્ર છે, ઉપદેશ જ એ શાસ્ત્ર કરી શકતું નથી. માત્ર કોઈ સંજ્ઞાથી કરીને જે સર્વદશારહિત ભાવાગમ્ય હૃદયરસ છે તેને સૂચવે છે. નીતિ અથવા સારાપણા આદિની ભાવના બાંધીએ તો તે દર્શાવવાને પણ શબ્દ વિના બીજું સાધન નથી. નીતિ અનીતિ સારું ખોટું એના દ્રષ્ટાંત જગતના વ્યવહારમાંથી આપી શકાય, પણ જે પરમ નીતિમયતા કે સર્વથી ઉત્તમ સારાપણું તેની ભાવના તેના દ્રષ્ટાંત જગતમાં મળે નહીં. તે ભાવનાની ન્યૂનાધિકતા અનુસાર નીતિ અનીતિ આદિ વ્યવસ્થા કહેવાય છે. સર્વમાં સતે સર્વથી જુદી એવી એ ભાવના સર્વ પ્રવૃત્તિની ઇષ્ટ સાધ્ય રૂપે સુવિચારી જનોની નિયંત્રિત થઈ રહે છે. ભાવનામાં નાનત્વ નથી, તેનાથી નાનત્વ છે. એમ જ કોઈ પણ પદાર્થની ભાવના લેશો તો તે પણ વ્યવહારથી ન દર્શાવી શકાય તેવી સૃષ્ટિમાં જળશે. આવી ભાવનાઓમાં વળી જે જે ભાવની ભાવનાઓ અનીતિ અસત્ય આદિ છે તે પણ નીતિ સત્ય આદિના ન્યૂનમાં ન્યૂન અંશના ભાવની જ વાચક છે, ત્યારે વિરોધી ભાવનાઓ પણ વસ્તુતઃ એક જ ભાવનાના રૂપાંતર છે. એટલું જ નહીં, ભાવના માત્રને જોઈશું તો નામરૂપનો ભેદ સતે સર્વ ભાવનાનું તત્વ એકનું એક જ સમજાશે. એવા એકરસને જ વિવિધ ભાવનાના નામ કલ્પાયા છે એમ અનુભવાશે. એવી જે ભાવગમ્ય એકરસ ભૂમિકા તે ભાવનાનો પ્રદેશ કહેવાય છે. એમાં વિચરવાથી રાગ દ્વેષ આદિ વિકલતા વિદૂર થયે, પરમ સમતાનો દ્રઢ માર્ગ જડે છે અને આનંદમાં કદાપી વિક્ષેપ ઉપજતો નથી. જેટલી જેટલી વાર ભાવનાને મૂકી વ્યવહારમાં અવાય છે, જેમ કે નીતિભાવનાને મૂકી નીતિવાન અનીતિવાન એવા શાહુ અને ચોર, ઘાત્ય અને ઘાતક, નિંદ્ય અને નિંદક તેના વિચારની માયામાં પડાય છે, ત્યારે ભાવનામાં વિક્ષેપ લાગતા ક્ષણિક નાનત્વ થઈ રહે છે. સમદર્શીને તો પ્રવાહ પતિત પરવારતા પુનઃ સમતાનો આનંદ અવિચ્છિન્ન રહે છે. સંગીતમાં જેમ ગમે તેવા તાન પલટા કોઈ સારો ગવૈયો લે પણ પરિણામે તાલના સમ ઉપર આવીને સર્વને આનંદ આપે, તેમ જ્ઞાની પણ ગમે તેવા વ્યવહારમાં વિક્ષિપ્ત થઈ સમને કદાપી ચૂકતો નથી. એમ શ્વેતકેતુને સંબંધે પણ ગુરુ શિષ્ય એ ભાવ થતાં સતની એકમય ભાવનામાં વિક્ષેપ થઈ શિષ્યને એ ભાવનામય વિશ્વ તત શબ્દે કરીને કહેવાયું અને પ્રત્યક્ષ પ્રમાણમાં ત્વમ ને દર્શાવી અભેદનો બોધ શબ્દ માત્રે કરી થયો. શબ્દથી જ મનુષ્યના વ્યવહાર માત્રનો નિર્વાહ છે, એટલે શબ્દશાસ્ત્રને સમજાવનારા વૈયાકરણો તથા સાહિત્યકારોએ પણ શબ્દનું આવું ભાવનામય તાત્પર્ય સમજાવવા પોતપોતાની પરિભાષા અનુસાર યોજના કરી છે. વૈયાકરણો એમ માને છે કે કોઈપણ શબ્દનો જે અર્થબોધ થાય છે તે શબ્દના અક્ષરોમાં નથી, પણ અક્ષરોથી ભિન્ન એવી સ્ફોટ નામની શક્તિ સાથે અન્વય પામવાથી શબ્દો સાર્થ થાય છે. આ સ્ફોટને મીમાંસકો જાતિ કહે છે અને શબ્દ માત્ર જાતિવાચક છે, વ્યક્તિનો તેમાં આક્ષેપથી બોધ છે એમ કહે છે. નૈયાયિકો પણ જાતિને સ્વીકારી શબ્દ માત્ર જાતિ વિશિષ્ટ વ્યક્તિના બોધક છે એમ કહે છે. સાહિત્યકારો તો શબ્દથી બોધેલા વાચ્યમાં તેમ વાચ્યથી અતિરિક્ત એવા લક્ષ્યમાં પણ કાવ્યત્વ માનતા નથી. કાવ્યનો આત્મા જે રસ તેની ઉત્પત્તિ જ તે શાસ્ત્રવાળા વાચ્ય અને લક્ષ્યની પાર એવો માત્ર સહૃદયોને જોતા વેત તુરત જ પ્રતીત થતો જે આનંદજનક ચમત્કારિક અર્થ છે તેમાં માને છે એને વ્યંજના અને ધ્વનિ કહે છે. આમ સ્ફોટ, જાતિ, ધ્વનિ અથવા રસ એ બધા સાક્ષાત શબ્દને મૂકી તેની પારના ભાવનામય પ્રદેશને દર્શાવવાના નામ છે. અને વેદાંતશાસ્ત્ર જે પ્રદેશને જ્ઞાન સંજ્ઞાથી બોધે છે તેનું જ એ નામો પણ સૂચન કરે છે. આ ઉપરથી સમજાશે કે તત્વમસી આદિ મહાકાવ્યોનો વિવેક કરવામાં તત્ અને ત્વમ એવા પ્રથમાંત બે પદનો અસી ક્રિયાપદથી અન્વય છે, એટલે તે બે પદનું એકાધિરણ અભેદ હોવું જોઈએ એમ વૈયાકરણો કહે છે. તેનું શું તાત્પર્ય છે? સાહિત્યકારો પોતાની પરિભાષા પ્રમાણે તત ને ત્વમનો વ્યાકરણાનુસાર ઠરતો અભેદ સમજાવવા યત્ન કરે છે અને સર્વ નાનાત્વરહિત ત્વમ તથા નાનત્વમય સ્વનો લક્ષણાથી અભેદ કરી આપે છે. એ અર્થે જહત અજહત તથા જહદ જહદ અથવા ભાગ ત્યાગ લક્ષણાનો તે વિસ્તાર કરે છે. એ વિષય તો કોઈ પણ વેદાંતના ગ્રંથમાંથી જાણી શકાશે, પરંતુ અત્રે એ સર્વનું સૂચન કરવામાં કેટલાક હેતુ રહેલા છે. એકે એક શાસ્ત્ર માત્રની શાસ્ત્રતા જ્યારે તે શાસ્ત્ર પોતપોતાના વિષયને છેક ભાવના પર્યંત લઈ જાય ત્યારે જ થાય છે. વ્યાકરણ કે કાવ્ય, ન્યાય કે મીમાંસા, ગમે તે શાસ્ત્ર હોય, પદાર્થની કલાનું શાસ્ત્ર હોય, તો પણ તે વિષયની જે વ્યવહાર પારની ભાવના છે ત્યાંથી આરંભ કરી નિયમો રચવામાં અને તે ભાવનાને સિદ્ધ કરવાના યત્ન પ્રેરવામાં પ્રત્યેક શાસ્ત્રની શાસ્ત્રતા છે. એટલું જ નહીં પણ જેમાં શુદ્ધ ભાવના પ્રદેશનો સ્પર્શ થયો કે ભેદવાળા એવા પણ શાસ્ત્ર માત્રનો તે ભૂમિકામાં અભેદ સમજાય છે અને એકના એક સતના બધા નામ છે તેને જ સમજાવવા અનુભવવા અનેક માર્ગ થયા છે એવું અનુભવાય છે. તત્વમસી આદિ મહાકાવ્યબોધિત જ્ઞાનનો સાક્ષાત્કાર ભાવનાની ભૂમિકામાં વિચારનાર જ્ઞાનીને થાય છે. કેવલ શબ્દ માત્રની ભૂમિકા જે જહતી ને અજહતી લક્ષણા આદિ પારિભાષિક વચનો તેના આડંબરમાં ભરાઈ રહેનારને એ સાક્ષાત્કાર થયો નથી કે થવાનો પણ નથી. એ જ શુદ્ધ રસમય વેદાંત અને દુષ્ટ શુષ્ક વેદાંત વચ્ચેનો ફરક છે એ આ પ્રસંગે વાચકના રક્ષ ઉપર સહેજે આવી શકે તેમ છે. આવા ગાંભીર્યવાળું તત્વમસી એ મહાકાવ્ય સાંભળી શ્વેતકેતુ આશ્ચર્ય પામી ગયો. અનેક વિદ્યાને જાણતો જ તો આ પરાવિદ્યાના ચમત્કારથી ચકિત થઈ ગયો. ત્રિપુટી વિના જ્ઞાન કેમ સંભવે એમ માની પિતાને કહે, ભગવાન મને એ આદેશ પુનઃ સમજાવો. પિતાએ મધુમક્ષિકા જે મધુ કરે છે તેનું દ્રષ્ટાંત આપ્યું. અનેક વૃક્ષોના રસ લાવી મધુ કરે છે. મધુ થયા પછી હું અમુકનો રસ છું એમ તે રસ જાણતા નથી. એવા જ આ સતના અનુભવનો રસ છે. એમ જ નદી અને સમુદ્ર, વૃક્ષ અને શાખા આદિ દ્રષ્ટાંતથી સમજાવે છે. શ્વેતકેતુ તે દ્રષ્ટાંતોમાંથી સ્થૂલતાનો ગંધ ત્યજી ભાવનાને ગૃહી શકતો નથી. ત્યારે વટવૃક્ષનો ટેટો મંગાવી તેને ભંગાવે છે ને તેમાંથી જે દાણા નીકળે છે તેમાંનો એક ભંગાવે છે ને પૂછે છે, આમાં શું દેખે છે? એ દાણામાં આખો મહાવટવૃક્ષ છે તેમ અદૃશ્ય ભાવનામાં સર્વ નાનાત્વનો વિસ્તાર છે એવું ગ્રહણ ન થતાં શ્વેતકેતુ અધિક પૂછે છે ને પિતા લવણને જલમાં સુકાવી તેના દ્રષ્ટાંતથી સમજાવે છે. છેવટ કોઈ પુરુષને ગાંધારમાંથી આંખે પાટા બાંધી દૂર મૂકી જાય ને ત્યાં તેને કોઈ બુદ્ધિમાન પાટા કાઢી નાખી માર્ગ બતાવે જેથી પૂછતો પૂછતો તે સ્વદેશને પ્રાપ્ત કરે એવો આ શબ્દગમ્ય આદેશ છે એમ કહે છે. સર્વથી અંતે મરવા પડેલા મનુષ્યનું દ્રષ્ટાંત આપી કહે છે, સગા સંબંધી આવી ભાઈ મને ઓળખે છે એમ પૂછે છે. પણ જ્યાં સુધી વાણી મનમાં મન પ્રાણમાં, પ્રાણ પરદેવતામાં વિલીન થયા નથી ત્યાં સુધી તે ઓળખે છે પછી કાંઈ નથી. એમ જ વાણી, મન, પ્રાણ, તેથી પણ પારની ભૂમિકા જે તત્, તેમાં જ્યારે ત્વમનો વિલય થાય છે, ત્વમ પોતાનું સ્થાન વાણી, મન, પ્રાણ આદિ ભૂમિકાઓમાં શોધતે શોધતે પર ભૂમિકામાં તત્ની ભૂમિકામાં જાણે છે, ત્યારે એકરસ ધન અભેદનો પરમ આનંદ ઉદય પામે છે. આ ભાવનાગમ્ય તત્નો અનુભવ શબ્દ માત્રે કરાવી એકથી સર્વજ્ઞાનનો માર્ગ સૂચવી તત્વમસી એ મહામંત્રના બલથી પિતાએ પુત્રને કૃતકૃત્ય અને કૃતાર્થ કરી સર્વવિદ્યા સાર્થક કરી આપી.